જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 19મા તીર્થંકર શ્રી મલ્લીનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન મલ્લીનાથ. હે જિનવર, તમે સત્ય પુરુષ છો, મોક્ષતણા પુરુષાર્થી છો. સાધક જીવો સેવે તમને આત્માના થઈ અર્થી. પ્રભુજી તારા સેવક કદીએ સ્ત્રી અવતાર ન પામે, ભવભ્રમણનો અંત કરીને પદવી સિદ્ધિને પામે. હે ભગવાન મલ્લીનાથ, આપ પરમ પુરુષ છો. આપનું આ પવિત્ર પુરાણ ભક્તિપૂર્વક જે ભવ્ય જીવ સાંભળશે તેને ચૈતન્ય ધર્મની આરાધના જાગશે અને સંસારમાં સ્ત્રી પર્યાયનો છેદ થઈ જશે. આહા, ચૈતન્ય પરમ પુરુષની પ્રતીત કરનાર ધર્મજીવને સ્ત્રી વેદનું બંધન કદી થતું નથી તો પછી અનેક પૂર્વભવોમાં રત્નત્રય સહિત ચૈતન્યની આરાધના કરનારા તીર્થંકર મહાત્માને સ્ત્રી પર્યાય હોવાની વાત જ કેવી. અરે, તીર્થંકર જેવા મહાપુરુષને સ્ત્રી કહેવી એ તો તેમની કેવી અસાધના છે. સિદ્ધાંત પ્રમાણે દ્રવ્ય સ્ત્રી વેદનો ઉદય માત્ર 5મા ગુણસ્થાન સુધી જ હોય છે અને ભાવ સ્ત્રીવેદનો ઉદય 9મા ગુણસ્થાન સુધી જ હોય છે. તેનાથી ઉપરના ગુણસ્થાનોમાં દ્રવ્યથી પુરુષવેદીપણું અને ભાવથી અવેદીપણું હોય છે. હે પ્રભો મલ્લીનાથ જિનેશ, આપનું પવિત્ર જીવન પૂર્વભવોથી જ રત્નત્રય વડે અલંકૃત હતું. તેથી સ્ત્રીવેદ વગેરે અશુભ પ્રકૃતિઓ કે જે મિથ્યા દ્રષ્ટિ જીવોને જ બંધાય છે તે આપનાથી અત્યંત દૂર હતી. આપના આરાધક જીવનની ઓળખાણ અને તેનું ચિંતન કરનારા જીવો દેવગુરુ સંબંધી મિથ્યાત્વના શલ્યને મલની જેમ ચૂરી નાખે છે, સમ્યક્ત્વ પ્રગટ કરે છે. આપને તો સ્ત્રી પર્યાય ન હતી, પરંતુ જે સ્ત્રી આપની પ્રતીત કરે તેને પણ ભવિષ્યની સ્ત્રી પર્યાયનો સર્વથા છેદ થઈ જાય છે. હે ભગવાન, આપે અનુત્તર વિમાનમાંથી અહીં અવતાર લીધો છે. અનુત્તર વિમાનમાં બધા સમ્યક દ્રષ્ટિ દેવો જ વસે છે અને ત્યાંથી આવનાર કોઈ જીવ સ્ત્રી પર્યાયમાં કદી અવતરતો નથી. હે દેવ, આ મહાજૈન સિદ્ધાંતને શું આપ પણ તોડી શકો છો? નહીં, કદી નહીં. તો પછી મૂર્ખ જીવો આપને સ્ત્રી કઈ રીતે માને છે? શું તે અભૂત જીવોને સમ્યક્ત્વની આરાધનાના ફળની ખબર નથી? શું તેમને તીર્થંકરત્વના મહાપુણ્યની ખબર નથી? તીર્થંકરત્વના મહાપુણ્યની સાથે સ્ત્રીપણાના તુચ્છ પાપનો ઉદય કદી ન હોય, છતાં આપ સ્ત્રી હતા એમ જે દુર્બુદ્ધિ માનશે તેને સંસારમાં કોણ જાણે કેટલીય સ્ત્રી પર્યાયો ધારણ કરવી પડશે. હે પરમ પુરુષ તીર્થંકર મલ્લીનાથ, આપ તો અમારા ઈષ્ટ દેવ છો. તેથી જીવોને મિથ્યા ભાવોથી છોડાવનારા તે રત્નત્રયની આરાધનામાં જોડનાર આપનું સમ્યક જીવન અહીં ભક્તિપૂર્વક કહીએ છીએ. ભગવાન મલ્લીનાથનો પૂર્વભાવ વિદેહમાં વૈશ્રવણ રાજા. જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં વીતશોકા નામની એક સુંદર નગરી છે. મોક્ષાભિલાષી ધર્માત્માઓથી ભરેલી તે નગરીમાં ઊંચા ઊંચા જિન મંદિરો ઉપર ફરકતી ધર્મધ્વજા જાણે કે દેવોને સાથ પાડી રહી છે કે હે ભાઈ દેવો, દેવલોકમાં તમને મોક્ષ ન પ્રાપ્ત થતો હોય તો તે પ્રાપ્ત કરવા અહીં આવો. આ નગરીમાં કેવડી ભગવંતો સદાય વિચરે છે ને મોક્ષના દરવાજા સદાય ખુલ્લા છે. તમને પ્રશ્ન થશે કે આવી સુંદર નગરીના રાજા કોણ હશે? સુંદર નગરીના રાજા પણ સુંદર જ હોય ને. તીર્થંકર મલ્લીનાથના આત્મા પોતે પૂર્વભવમાં આ મનોહર વિચ્છોકા નગરીના રાજા હતા. તેમનું નામ હતું વૈશ્રવણ. તેઓ આત્માને જાણનારા હતા ને તેમનું ચિત્ત સદા રત્નત્રયની ભાવનામાં લીન રહેતું. એક વખત તેઓ રાજસભામાં બેઠા હતા ત્યાં ઉદ્યાનનો માળી આનંદપૂર્વક આવીને કહેવા લાગ્યો કે હે સ્વામી, હું એક ઉત્તમ વધામણી લાવ્યો છું. આપણી નગરીના ચંદનવનમાં આજ સુગુપ્તિ નામના મહાન મુનિરાજ પધાર્યા છે. જેમ સાધક જીવોના બગીચા રત્નત્રય વડે ખીલી ઉઠે તેમ આખું ઉદ્યાન મોસમ વગર પણ કેરી વગેરે સુંદર ફળ ફૂલોથી અત્યંત ખીલી ગયું છે. તે સાંભળતા જ અત્યંત હર્ષિત થઈને રાજાએ આનંદ ભેરી વગડાવી ને નગરજનો સહિત ધામધૂમથી મુનિરાજના વંદન કરવા આવ્યા. શ્રી મુનિરાજે તેને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન, તમને મોક્ષના કારણરૂપ રત્નત્રય ધર્મની વૃદ્ધિ હો. મુનિરાજના આશીર્વાદથી રાજા પ્રસન્ન થયા અને કહ્યું કે હે પ્રભો, આપના શ્રીમુખથી રત્નત્રય ધર્મનું સ્વરૂપ સાંભળવાની ચાહના થઈ છે, તો કૃપા કરીને રત્નત્રયનું સ્વરૂપ સંભળાવો. મુનિરાજના શ્રીમુખથી જાણે અમૃત ઝરતું હોય તેમ વાણી નીકળી. હે રાજન, સાંભળો, અનેક પ્રકારના દુઃખોથી ભરેલો આ સંસાર, તેનાથી છોડાવીને અનંત સુખના ધામ એવા મોક્ષને પમાડે તેનું નામ ધર્મ છે. તે ધર્મ એટલે કે મોક્ષ માર્ગ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા ત્રિરત્ન સ્વરૂપ છે, તેને ઓળખીને તેનું આરાધના કરો. રાજાએ કહ્યું, પ્રભુ, તે રત્નત્રય ધર્મમાંથી પ્રત્યેક ધર્મનું સ્વરૂપ સાંભળવાની આકાંક્ષા છે. શ્રી મુનિરાજે કહ્યું કે સાંભળો, રત્નત્રયમાં સૌથી પ્રથમ સમ્યક દર્શન છે. સર્વજ્ઞ વિતરાગ જીનવર દેવ, નિર્મોહી ગુરુ અને જીવ અજીવાદી સાત તત્વોનું સ્વરૂપ બરાબર ઓળખીને તેમાંથી સારભૂત એટલે કે ભૂતાર્થ પોતાના શુદ્ધાત્મ તત્વની અનુભૂતિ કરવી, તે સમ્યક દર્શન છે. શુદ્ધ નય ભૂતાર્થ છે એટલે કે શુદ્ધ નય અને તેના વિષયરૂપ શુદ્ધાત્મા તેને અભેદ કરીને ભૂતાર્થ કહેલ છે ને તે ભૂતાર્થનો આશ્રય કરનાર જીવ સમ્યક દ્રષ્ટિ હોય છે. તે સમ્યક દર્શનના આઠ અંગ છે. તલવારની તીખી ધાર જેવી શ્રેષ્ઠ જીનમાર્ગ તે સન્માર્ગ છે. તેમાં કોઈ શંકા વગર નિશ્ચલ રુચિ કરવી તે નિશંકતા અંગ છે. ધર્મના ફળમાં સંસાર સુખની વાંછા ન કરવી, કોઈ પણ વિષયોમાં પુણ્ય ફળમાં સુખ ન માનવું તે નિકાંક્ષા છે. ત્રીજું, મલિન શરીરાદીને દેખીને ધર્માત્મા પ્રત્યે ઘૃણા ન કરવી પણ તેના ગુણોમાં પ્રીતિ કરવી તે નિર્વિચિકિત્સા છે. ચોથું, સુખકર એવો જીનમાર્ગ અને દુઃખકર એવો અન્ય મિથ્યા માર્ગો તેમનું સ્વરૂપ ઓળખવું ને મિથ્યા માર્ગમાં કોઈ પ્રકારે સંમતિ ન દેવી કે તેની પ્રશંસા ન કરવી તે અમૂર્ત દ્રષ્ટિ છે. પાંચમું, સાધર્મીના અવગુણને ઢાંકવા, વિતરાગ ભાવરૂપ જીનધર્મની વૃદ્ધિ કરવી તથા ધર્મની કે ધર્માત્માની નિંદાના પ્રસંગને યોગ્ય ઉપાય વડે દૂર કરવો તે ઉપગુહન છે. છઠ્ઠું, તીવ્ર દુઃખ વગેરે કોઈ પણ કારણે પોતાનો કે પરનો આત્મા ધર્મમાં શિથિલ થવાનો પ્રસંગ ઊભો થાય તો વૈરાગ્ય ભાવના વડે તથા જીન ધર્મના મહિમા વડે તેને ધર્મમાં સ્થિર કરવો તે સ્થિતિકરણ છે. સાતમું, પોતાના સાધર્મી ભાઈ બહેનો પ્રત્યે હૃદયમાં ઉત્તમ ભાવ રાખીને તેમનો આદર સત્કાર કરવો તે વાત્સલ્ય છે. આઠમું, પોતાના શક્તિ વડે જૈન ધર્મની શોભા વધારવી, અજ્ઞાનને દૂર કરીને અને સમ્યક જ્ઞાનનો મહિમા પ્રસિદ્ધ કરીને જીન શાસનને દીપાવવું તે પ્રભાવના છે. આ પ્રમાણે મુનિરાજે આઠ અંગ સહિત સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવ્યું. પછી વૈશ્રવણ રાજાએ કહ્યું કે હે સ્વામી, સમ્યક દર્શનના આઠ અંગ અને તેનો મહિમા સાંભળતા ઘણી પ્રસન્નતા થઈ. હવે સમ્યક જ્ઞાનનું અને તેના આઠ અંગોનું સ્વરૂપ કૃપા કરીને કહો. સમ્યક જ્ઞાન અને તેના આઠ અંગ. શ્રી મુનિરાજે કહ્યું, જીન માર્ગના દેવગુરુ શાસ્ત્ર તથા તેમાં કહેલા જીવાદી નવ તત્વો તેનું સ્વરૂપ ઓળખીને પર ભાવોથી ભિન્ન અને નીચ ભાવોથી પરિપૂર્ણ એવા પોતાના જ્ઞાનમય શુદ્ધાત્માની અનુભૂતિરૂપ જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શનની સાથે જ આવું સમ્યક જ્ઞાન નિયમથી હોય જ છે. તે સમ્યક જ્ઞાન આઠ પ્રકારના વિનયથી શોભે છે. પહેલું, શબ્દની શુદ્ધિ. બીજું, અર્થની શુદ્ધિ. ત્રીજું, શબ્દ તેમજ અર્થ બંનેની શુદ્ધિ. ચોથું, યોગ્ય કાળે અધ્યયન. પાંચમું, ઉપધાન અર્થાત કોઈ નિયમ તપ સહિત અધ્યયન. છઠ્ઠું, શાસ્ત્રના વિનયપૂર્વક અધ્યયન. ગુરુ સાતમું, ગુરુ પ્રત્યે ઉપકાર વૃદ્ધિ પ્રગટ કરવી. જ્ઞાનદાતા ગુરુના નામાદી ન ગોપવા તે અહિન્ન અનિહનવ અને આઠમું સ્તુતિ પૂજા રથયાત્રા વગેરે ઉત્સવો તેમજ શાસ્ત્ર પ્રચાર દ્વારા દેવગુરુ આગમનનું ને જૈન ધર્મનું બહુમાન પ્રસિદ્ધ કરવું. આ પ્રમાણે આઠ પ્રકારના વિનય આચાર વડે સમ્યક જ્ઞાન શોભે છે. સમ્યક જ્ઞાન તે અમૃત સમાન છે, તે જ મોક્ષ માર્ગી જીવની આંખ છે. સમ્યક જ્ઞાન ચક્ષુ વડે આખું જગત જણાય છે ને વસ્તુ સ્વરૂપ ઓળખીને મોક્ષ માર્ગ સધાય છે. તેનું નિત્ય આરાધના કરો. રાજાએ પ્રસન્નતાપૂર્વક કહ્યું કે હે પ્રભુ, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનપૂર્વક જેનું પાલન આપના જેવા વિતરાગ મુનિવરો કરે છે એવા સમ્યક ચારિત્રનું સ્વરૂપ કૃપા કરીને કહો. સમ્યક ચારિત્રનું સ્વરૂપ તેના 13 પ્રકાર. ચારિત્રધારી મુનિરાજે સમ્યક ચારિત્રનું સ્વરૂપ બતાવતા કહ્યું કે હે રાજન, સાંભળો. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનપૂર્વક શુદ્ધ ઉપયોગ વડે આત્મસ્વરૂપમાં લીન થવું ચરવું તે ચારિત્ર છે. તે ચારિત્રમાં રાગ નથી. મુનિઓને આવા શુદ્ધ ભાવરૂપ ચારિત્રની સાથે હિંસાદી સમસ્ત પાપોનો અભાવ અને અહિંસાદી મહાવ્રતોનું પાલન હોય છે. એટલે વ્યવહારથી ચારિત્રના 13 પ્રકાર છે. પહેલું અહિંસા, બીજું સત્ય, ત્રીજું દત્ત, ચોથું બ્રહ્મચર્ય, પાંચમું પરિગ્રહ, એ 5 મહાવ્રત. પછી મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, એ 3 ગુપ્તિઓ. ઈર્યા, ભાષા, એષણા, આદાન નિક્ષેપતા અને પ્રતિષ્ઠાપન, એ 5 સમિતિ. સર્વસંગ ત્યાગી નિર્ગ્રંથ મુનિવરોને રત્નત્રયની શુદ્ધ પરિણતિ સહિત આવા 13 પ્રકારના ચારિત્રનું પાલન હોય છે. આ સમ્યક ચારિત્ર સાક્ષાત મોક્ષ સુખ દેનારું છે, એનો મહિમા અપાર છે. હે ભવ્ય, આ રીતે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું તે ત્રણેને તમે રાગ વગરના જાણો. સરધો જાણો ભાવા લાય, તીનો મેહી રાગા નાય. હે મુમુક્ષુ જીવો, રત્નત્રયનો અચિંત્ય મહિમા જાણીને તેનાથી આત્માને અલંકૃત કરો. સમ્યક દર્શન રૂપી હારને તો ગળે લગાવો, સમ્યક જ્ઞાનના કુંડળ કાનમાં પહેરો ને સમ્યક ચારિત્ર રૂપી મુગટને મસ્તક ઉપર ધારણ કરો. સિદ્ધાંતનું સર્વસ્વ આ રત્નત્રય છે, એ જ જીવનનું સાચું જીવન છે. તેમાં નિશ્ચય રત્નત્રય રૂપ શુદ્ધ આત્માના જ આશ્રય હોવાથી પરમ ઉત્તમ છે. ધ્યાન માર્ગ વડે તેની પ્રાપ્તિ થાય છે ને તે મોક્ષનું સાક્ષાત કારણ છે. માટે મુમુક્ષુ જીવોએ અવશ્ય પ્રયત્નપૂર્વક તેનું આરાધના કરવું જોઈએ. રત્નત્રય વ્રતનું વિધાન. રત્નત્રયનો સુંદર મહિમા સાંભળીને ભાવિ તીર્થંકર એવા તે વૈશ્રવણ રાજાએ કહ્યું કે હે સ્વામી, આવા રત્નત્રય ધારણ કરવાની મારી ભાવના છે, પરંતુ અત્યારે હું અસમર્થ છું. અત્યારે તો સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનની આરાધનાપૂર્વક ચારિત્રની ભાવના ભાવું છું. હે પ્રભો, એ રત્નત્રય પ્રત્યે પરમ ભક્તિ બહુમાનપૂર્વક ઠાઠમાઠથી તેની મહાન પૂજા કરવાની મારી ભાવના છે, તો તે રત્નત્રય વ્રતનું વિધાન મને સમજાવો. તેના વડે હું રત્નત્રયની ભક્તિ કરીશ અને ભવિષ્યમાં રત્નત્રયની સાક્ષાત આરાધના કરીને ચારિત્રપદ અંગીકાર કરીશ. શ્રી મુનિરાજે કહ્યું કે હે રાજા, તમે ભવ્ય છો, તમારી ભાવના અતિ ઉત્તમ છે. આગામી મનુષ્ય ભાવમાં તમે ભરત ક્ષેત્રના તીર્થંકર થવાના છો. રત્નત્રય પ્રત્યેની તમારી ભક્તિ પ્રશંસનીય છે. તે રત્નત્રયનું વ્રત વિધાન હું સંક્ષેપમાં કહું છું, તે તમે સાંભળો. ભાદ્ર માસમાં સુદ 13, 14 અને 15 પૂનમ એ 3 દિવસો રત્નત્રય વિધાનના ઉત્તમ દિવસો છે. રત્નત્રય વ્રતનો ઉપાસક જીવ શ્રદ્ધા ભક્તિપૂર્વક આગલે દિવસે જિન મંદિરમાં જઈ પૂજન કરે, શ્રી ગુરુ પાસે જઈને આત્મહિતકારી આગમ સાંભળે, મુનિરાજનો સુયોગ બની જાય તો તેમને તથા અન્ય સાધર્મીઓને આદરથી આહારદાનાદી કરે ને રત્નત્રય વ્રતનો સંકલ્પ કરીને અત્યંત આનંદ ઉલ્લાસપૂર્વક તેનો પ્રારંભ કરે. પછી 13, 14 પૂનમ ત્રણે દિવસે ઉપવાસ અથવા શક્તિ મુજબ એકાશના વગેરે કરે. આરમ કાર્યો છોડી ગૃહવાસથી વિરક્તપણે રહે, સત્સંગમાં અને ધર્મધ્યાનમાં વિશેષપણે રહીને રત્નત્રયના સ્વરૂપનું ચિંતન કરી તેની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય વિચારીને અંદર તેનો વિશેષ પ્રયત્ન કરે. પ્રતિદિન જિન મંદિરે જઈ સાધર્મીજનોના સમૂહ સાથે ઠાઠમાઠથી જિન દેવની પૂજા કરે તથા રત્નત્રય ધર્મની સ્થાપના માંડું કરીને મહાન ઉલ્લાસપૂર્વક તેનું પૂજન કરે. જાપ વગેરે વિશેષ વિધિનો યોગ બને તો તે વિધિ પણ કરવી. સુવિધા અનુસાર માહ અને ચૈત્ર માસના એ 3 દિવસોમાં પણ રત્નત્રય ઉપાસનાની વિધિ કરવી. વ્રત ઉપાસનાના દિવસોમાં ઉત્તમ જીવન જીવવું. હંમેશા પ્રાતઃકાળમાં વિતરાગતાના અભ્યાસ રૂપ એટલે કે શુદ્ધ ઉપયોગના પ્રયોગ રૂપ સામાયિક કરવી. દિવસે તેમજ રાત્રે પ્રમાદ છોડીને આત્મસન્મુખ ભાવોનો અભ્યાસ કરવો. રત્નત્રયવંત મુનિઓનું જીવન ચિંતવીને તેની ભાવના કરવી. રત્નત્રયવંત જીવો પ્રત્યે બહુમાનથી આત્માને રત્નત્રય પ્રત્યે ઉત્સાહિત કરવું. આ રીતે શુદ્ધ રત્નત્રય પ્રત્યે ભક્તિ ને પ્રેમના ગદગદ ભાવે મહાન ઉલ્લાસપૂર્વક 3 દિવસ પૂજનાદિ કરીને 4થા દિવસે તેની પૂર્ણતા નિમિત્તે મહાન ઉત્સાહપૂર્વક જિનેન્દ્રદેવનો અભિષેક કરવો. પૂજન, શાસ્ત્ર શ્રવણ, ધર્માત્માઓનું સન્માન, આહાર દાનાદિ કરીને પછી પ્રસન્ન ચિત્તે પોતે પારણું કરવું ને આ પ્રસંગે દાનાદિ દ્વારા ધર્મ પ્રભાવના કરવી. આ પ્રમાણે 3 વર્ષ સુધી અગર ભાવના મુજબ 5 કે 13 વર્ષ સુધી રત્નત્રય વ્રત કરીને પછી દેવગુરુ ધર્મના મહાન ઉત્સવ ભક્તિપૂર્વક તેનું ઉદ્યાપન કરવું. તન મન ધનથી શાસ્ત્રથી અનેક પ્રકારે ઉલ્લાસપૂર્વક રત્નત્રય ધર્મનો ઉદ્યોગ થાય ને સર્વત્ર તેનો મહિમા પ્રસરે એ રીતે પ્રભાવના કરવી. જિન મંદિરમાં 3 છત્ર 3 કલશ 3 શાસ્ત્ર વગેરે અનેક પ્રકારની 3 વસ્તુઓનું દાન કરવું. પ્રીતિભોજન વગેરેથી સાધર્મીઓનું સન્માન કરવું. હે રાજન, આ પ્રમાણે રત્નત્રય વ્રતનું વિધાન જાણો. રત્નત્રય પુષ્પોથી ખીલેલું ધર્મવૃક્ષ, શ્રદ્ધા, જ્ઞાન અને ચરિત્ર. ચૈતન્ય બાગમાં ખીલેલા રત્નત્રય પુષ્પ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તે મોક્ષ સુખનો ઉપાય છે. તે રત્નત્રય રાગ વગરના છે. માટે હે મોક્ષાર્થી જીવો, તે રાગથી ભિન્ન ચેતના વડે રત્નત્રયની ઉપાસના કરો અને તીર્થંકર ભગવંતોની જેમ મોક્ષ સુખને અનુભવો. શ્રી મુનિરાજ પાસેથી રત્નત્રય વ્રતનું વિધાન સાંભળીને વૈશ્રવણ રાજાએ ઘણા હર્ષપૂર્વક તે વ્રત ધારણ કર્યું અને મહાન ઉત્સવ સહિત તેના ઉદ્યાપન વડે જૈન ધર્મની પ્રભાવના કરી. આ રીતે ધર્મનું આચરણ કરતા કરતા એક દિવસ તે વૈશ્રવણ રાજા વનવિહાર કરવા ગયા. સવારે જતી વખતે રસ્તામાં એક સુંદર વિશાળ વડનું ઝાડ દેખીને તેણે વિચાર્યું, વાહ, આ વડલો કેવો વિશાળ છે. મારું રાજ્ય પણ આ વડલા જેવું વિશાળ ને સુંદર છે. પરંતુ વનવિહાર કરીને સાંજે પાછા ફરતા જોયું તો તે આખો વડલો વીજળી પડવાથી ભસ્મીભૂત થઈ ગયો હતો. આવી ક્ષણભંગુરતા દેખીને રાજાનું ચિત્ત એકદમ સંસારથી વિરક્ત થઈ ગયું. અરે, મારું આ રાજ્ય ને શરીર ભોગો પણ વડલાની જેમ ક્ષણભંગુર છે. એમ વિચારી ઉત્તમ 12 વૈરાગ્ય ભાવનાપૂર્વક સંસાર ભોગો છોડીને, શરીરનું પણ મમત્વ છોડીને શ્રીનાગ નામના મુનિરાજ સમીપ જઈને તેણે જ્ઞેશ્વરી દીક્ષા અંગીકાર કરી ને આત્મધ્યાનમાં શુદ્ધ ઉપયોગ વડે સમ્યક રત્નત્રય દશા પ્રગટ કરી. રત્નત્રય ધારી તે વૈશ્રવણ મુનિરાજે દર્શન વિશુદ્ધિ વગેરે 16 ભાવના વડે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. 12 અંગના જ્ઞાન વડે તેઓ શુદ્ધ કેવડી થયા. પછી 4 આરાધના સહિત સમાધિ મરણ કર્યું. ભગવાન મલ્લીનાથ અપરાજિત વિમાનમાં ભાવિ તીર્થંકર એવા તે વૈશ્રવણ મુનિરાજ સમાધિ મરણ કરીને અપરાજિત વિમાનમાં અહમીન્દ્ર થયા. ત્યાં રત્નમય શૈયામાં ઉત્પન્ન થયા અને 1 કલાક પણ પૂરી ન થઈ ત્યાં તો તે દેવ અતિ ઉત્તમ દિવ્ય વસ્ત્ર અલંકારોથી સંપૂર્ણ સજ્જ યૌવન દશાને પામ્યા. તે દેવલોકની આશ્ચર્યકારી અદ્ભુત વૃદ્ધિઓને દેખીને ક્ષણભર તો તેઓ વિસ્મય પામ્યા કે અરે, આ બધું શું છે? એ જ વખતે તેમને અવધિ જ્ઞાન પ્રગટ્યું. તેમણે જોયું કે પૂર્વ જન્મમાં મેં જૈન ધર્મના રત્નત્રયનું પાલન કર્યું હતું, તેમજ ઉત્તમ તપ કર્યું હતું, તેની સાથેના પુણ્યના આ ફળ છે. અહો, ધર્મના મહિમાની તો શી વાત કરવી. આત્માની અનુભૂતિમાં તે કલ્પનાતીત આનંદ છે, તેની તુલના આ દેવલોકની વિભૂતિ ના કરી શકે. ચૈતન્ય વિભૂતિનો એવો આવો મહિમા ચિંતવતા જ તેમને દેવલોકની વિભૂતિનું વિસ્મય શાંત થઈ ગયું. સૌથી પ્રથમ તેમણે તે દેવ વિમાનમાં આવેલા શાશ્વત જીન મંદિરોમાં જઈને ભક્તિપૂર્વક જીન પૂજા કરી. તે દેવલોકમાં બધા સમ્યક દ્રષ્ટિ હતા અને ઘણા ખરા એક અવતારી હતા. બધાય અનુભવ ધર્માત્માઓનું જીવન વિષય વાસના વગરનું સંસારથી વિરક્ત અને અતિશય ઉપશાંત હતું. તેઓ સ્વાનુભવ સહિત જાણતા હતા કે સાચું સુખ આત્મા પોતે જ છે. જેમ જ્ઞાન તે આત્મા જ છે, આત્માથી ભિન્ન નથી, તેમ સુખ પણ આત્મા જ છે. આત્માથી ભિન્ન બીજે ક્યાંય સુખ નથી. આવું જાણતા હોવાથી તે મહાત્મા દેવલોકની દિવ્ય વિભૂતિ વચ્ચે અસંખ્ય વર્ષ સુધી રહેવા છતાં તેમાં મૂર્છાયા ન હતા. પોતાની ચેતનાને તેનાથી અલિપ્ત જ રાખી શક્યા હતા. પરથી વિભક્ત ને આત્મામાં એકત્વ રૂપ પરિણમન વડે તેમને મોક્ષ સાધના ચાલુ જ હતી. અપરાજિત વિમાનમાં બીજા અહમ ઇન્દ્રો સાથે તેઓ કેવી સરસ મજાની ધર્મચર્ચા કરતા હતા તેના સ્વાદનો થોડોક નમૂનો અહીં જિજ્ઞાસુ પાઠકોને ચખાડીએ છીએ. અપરાજિત વિમાનમાં અહમ ઇન્દ્રોની અદ્ભુત ચર્ચા. એક વાર તીર્થંકર ભગવાનના કેવળ જ્ઞાન કલ્યાણકનો પ્રસંગ બન્યો. તે અહમ ઇન્દ્રોને પણ ખબર પડી કે મનુષ્ય લોકમાં કોઈ તીર્થંકરને કેવળ જ્ઞાન થયું છે. તેઓએ ત્યાં બેઠા બેઠા અવધિ જ્ઞાન વડે તે દ્રશ્ય પ્રત્યક્ષ જોયું. જો કે દેવલોકના જીવનમાં તીર્થંકરના આવા કલ્યાણક પ્રસંગો તેમણે અસંખ્ય વાર જોયા હતા, છતાં જ્યારે જુએ ત્યારે તેમના અંતરમાં એ પરમાત્મા પદના અચિંત્ય મહિમાની નવી નવી ઉર્મીઓ જાગતી હતી. તીર્થંકરના કેવળ જ્ઞાનનો પ્રસંગ બનતા જ સર્વે અહમિન્દ્રો ભેગા થઈને આનંદ સહિત ચર્ચા કરવા લાગ્યા. એક અહમિન્દ્ર કહે, અહો, અત્યારે મનુષ્ય લોકમાં કોઈ તીર્થંકરને કેવળ જ્ઞાન થયું તે પરમાત્મા થયા. જો કે મનુષ્ય લોકમાં દર 6 મહિને 608 જેટલા જીવો કેવળ જ્ઞાન પામે છે. બીજા અહમિન્દ્ર કહે છે, વાહ, કેવળ જ્ઞાનનો મહિમા અચિંત્ય અદ્ભુત છે. તે પદમાં ચૈતન્યના બધાય નિધાન ખુલી જાય છે. ત્રીજા અહમિન્દ્ર કહે છે કે અહો, આપણે હવે અહીંથી મનુષ્ય લોકમાં જઈને આવું કેવળ જ્ઞાન સાધવાનું છે. કેવળ જ્ઞાન હવે દૂર નથી, રોજ રોજ તે નજીક જ આવતું જાય છે. ચોથા કહે, ખરેખર કેવળ જ્ઞાન સર્વોત્કૃષ્ટ માંગલિક છે. પાંચમા અહમિન્દ્ર કહે, અને આપણા બધાયનો આત્મા પણ તે કેવળ જ્ઞાન સાથે સંકળાયેલો છે, તેથી આપણે સૌ પણ મંગલરૂપ છીએ. છઠ્ઠા કહે, સાચી જ વાત છે, ખરેખર આત્માનો ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ મંગળરૂપ છે, કેવળ જ્ઞાન રૂપે તે જ પરિણમે છે. સાતમા કહે છે, આહા, આ એક અદ્ભુત વાત છે. આત્મા ત્રિકાળ મંગળ અને તેનો સ્વીકાર કરનારો સમ્યક્ત્વાદી ભાવ તે પણ મંગળ. આમ દ્રવ્ય પર્યાય બંનેથી આત્મા મંગળરૂપ છે. આઠમા કહે છે, આહા, આત્મ સ્વભાવની સન્મુખ થઈને તેમાં તન્મય રૂપ પરિણમેલો જે કોઈ ભાવો છે તે બધાય મંગળરૂપ છે. નવમા કહે છે, એવા ભાવરૂપ પરિણમેલો આત્મા સર્વત્ર સુંદર છે. અહીં સમ્યક્ત રૂપે થયેલા આપણે અહમિન્દ્રો કે સાતમી નરકમાં સમ્યક્ત રૂપે પરિણમેલો જીવો તે સૌ મંગળ છે અને સુંદર છે. દશમો કહે છે, બરાબર, સ્વભાવમાં એકત્વ રૂપે ને વિભાવોથી વિરક્ત રૂપ એવા એકત્વ વિભક્ત રૂપ થયેલા આત્મા જગતમાં સર્વત્ર શોભે છે. આ અહમિન્દ્રો વચ્ચેની અદ્ભુત તત્વચર્ચા આપણે વાંચી રહ્યા છીએ. બધા અહમિન્દ્રો શ્રુત જ્ઞાનમાં પારંગત છે, સ્વાનુભવમાં કુશળ છે ને વૈરાગ્ય રસના રસિક છે. તેથી તેમની ચર્ચા ક્યાંય પણ ભૂલ વગરની અને શાંત રસથી ભરેલી છે. બધાય સમાન વિચારવાળા છે ને એકબીજાના જ્ઞાન વૈરાગ્યની પુષ્ટિ કરનારા છે. ચર્ચા કરનારા તે અહમિન્દ્રો અનેક જીવો તો ત્યાંથી સીધા તીર્થંકર પણ અવતરવાના છે. જેમાં આપણા ચરિત્રનાયક મલ્લીનાથ પણ છે. તો સૌ જે આનંદકારી ચર્ચા અસંખ્યાત વર્ષો સુધી કરે છે તેના આ થોડા રસાસ્વાદ છે. 11માં અમિન્દ્ર કહે છે, આપણું જીવન આ દેવલોકમાં જો કે સમ્યક્વાદીને લીધે મંગળરૂપ છે, પરંતુ કેવળ જ્ઞાનરૂપ પૂર્ણ મંગળ આપણને અહીં પ્રાપ્ત થતું નથી. 12માં કહે છે, આપણે આ એક દેવ પર્યાયમાં અસંખ્યાત તીર્થંકરોના પંચકલ્યાણક અવધિ જ્ઞાન વડે પ્રત્યક્ષ જોઈએ છીએ, અને તેમાંય દીક્ષા કલ્યાણક તથા કેવળ જ્ઞાન દેખીને આપણે જીન દીક્ષાની અને કેવળ જ્ઞાનની ભાવના પણ ભાવીએ છીએ, પણ આપણે સંયમ લઈ શકતા નથી. 13માં કહે છે, છતાં જેમાંથી કેવળ જ્ઞાન આવવાનું છે એવા ચૈતન્ય સ્વભાવનો અગાધ ગંભીર મહિમા આપણે સ્વાનુભવથી સાક્ષાત જાણીએ છીએ. આ હા હા, એ ઊંડા ઊંડા આત્મસ્વભાવમાં કેવી અદ્ભુતતા છે. 14માં કહે છે, વાહ, તે સ્વભાવની સાધના તો આપણને ચાલુ જ છે. આપણો આત્મા ચારિત્ર તથા કેવળ જ્ઞાનની સન્મુખ જ જઈ રહ્યો છે. આપણે બધાએ પૂર્વભવમાં મુનિ હતા ને ચારિત્ર દશાનો સ્વાદ આપણે ચાખ્યો છે. 15માં કહે છે, હા, અને હવે પાછા આવતા ભવમાં પણ ચારિત્ર દશા પ્રગટાવી મુનિ થશું ને કેવળ જ્ઞાન પણ લેશું. 16માં કહે છે, વાહ, રત્નત્રયની વિતરાગી દશા જેવું સુખ તો આ અહમિન્દ્ર પદમાંય નથી. આત્મસાધના અધૂરી રહી ને રાગ ભાવ બાકી રહ્યા તેથી આ અવતાર થયો છે. 17માં કહે છે, અહીં અસંખ્યા વર્ષો સુધી આપણે સૌ આ ધર્માત્માના મેળામાં અહમિન્દ્રપણે સાથે રહ્યા. ખરેખર ધર્માત્માઓને દેખીને હૃદયમાં પ્રેમ અને પ્રસન્નતા ઉભરાય છે. 18માં કહે છે, હા, અને વળી અહીં તો આપણી સાથેના અહમિન્દ્રોમાં કેટલાક તીર્થંકરો થનારા છે. જુઓ, આ બાજુમાં બેઠા છે તેઓ પૂર્વ વૈષ્ણવન મુનિ હતા ને હવે થોડા જ વર્ષમાં ભરત ક્ષેત્રમાં મલ્લીનાથ તીર્થંકર થશે. બધાએ અહમિન્દ્રોએ પ્રસન્નતાથી તે ભાવિ તીર્થંકરના સામે જોયું. ત્યારે તે 19માં અહમિન્દ્ર બોલ્યા, અહો, રત્નત્રયના સાધક આપણે સૌ સંસાર સમુદ્ર કિનારે પહોંચી ગયા છીએ. આપણા આત્માના રત્નત્રય જ આપણા તારણહાર છે. ભલે તેની સાથે તીર્થંકરત્વ હો કે ન હો, તીર્થંકરત્વ તો કર્મના ઉદયનું કાર્ય છે. રત્નત્રય તો આપણો આત્મિક ભાવ છે, તેમાં આપણે સૌ સરખા છીએ. 20માં કહે છે, બરાબર છે પ્રભો, બધાય અહમિન્દ્રો એકબીજાને પ્રભુ કહીને સન્માનથી બોલાવતા હોય છે. પ્રભો, તીર્થંકરત્વ જો કે કર્મના ઉદય જનિત છે, તો પણ તે ઉદય નિયમથી કેવળ જ્ઞાનની સાથે જ હોય છે. આ રીતે મહામંગળ કેવળ જ્ઞાન પરમાત્મ પદનું સહકારી હોવાથી તે તીર્થંકરત્વ પણ મંગળ છે, તેમજ જગતના જીવોને પણ તે સમ્યક્વાદી મંગળનું કારણ થાય છે. ખરેખર તીર્થંકરો પોતાના પરમાત્મ પદને સાધીને જગતને પણ પરમાત્મ પદનો ઉપાય બતાવે છે. ભરત ક્ષેત્રમાં 1000 કરોડ વર્ષોથી કોઈ તીર્થંકર નથી. હવે ત્યાં 19માં તીર્થંકર અવતારની તૈયારી થવાની છે. આપણા આ 19માં અહમિન્દ્ર 6 માસ બાદ અહીંથી ભરત ક્ષેત્રમાં 19માં તીર્થંકર તરીકે અવતરશે, અને વળી આ બીજા અહમિન્દ્ર બિરાજે છે તેઓ પણ ભરત ક્ષેત્રમાં 21માં નમિતના તીર્થંકર થશે. આ ચર્ચાથી સર્વે અહમિન્દ્રો ફરીને પ્રસન્નતાનું મોજું ફરી વળ્યું. આ રીતે લાખો કરોડો અહમિન્દ્રો ધર્માત્માઓ ચર્ચામાં ભાગ લેતા ને સૌના અંતરમાંથી કેવળ જ્ઞાનનો મહિમા પરમ મહિમા પ્રગટ થતો હતો. એ રીતે જ્ઞાયક સ્વભાવનો પરમ મહિમા ઘૂંટતા ઘૂંટતા ઘણા અહમિન્દ્રો પણ પુનઃ પુનઃ નિર્વિકલ્પ સ્વાનુભૂતિ કરી લેતા હતા. જોકે તેમને ગુણસ્થાન પરિવર્તન થતું ન હતું, છતાં સ્વાનુભૂતિની વિશુદ્ધિ વૃદ્ધિગત થતી હતી. આ પ્રકારે પરમ ચૈતન્ય મહિમાથી ભરપૂર ધર્મ ચર્ચા કરતા વર્ષોનો વર્ષો ક્યાં વીતી જતા તેમને ખબર પણ પડતી ન હતી. ક્ષેત્રથી તેમજ ભાવથી મોક્ષનગરીની સમીપમાં જ રહેલા તે મોક્ષ સાધક મહાત્માઓ લગભગ સિદ્ધ જેવું જ સુખી જીવન જીવતા હતા. તેથી અસંખ્ય અસંખ્ય વર્ષો સુધી ત્યાં રહેવા છતાં તેમને કદી કંટાળો, કલેશ, અણગમો કે બેચેની થતા ન હતા. તે અહમિન્દ્ર જાણતા હતા કે આ દેવલોકમાં સમ્યક્ત્વ સહિત તેમજ ધર્મભાવના સહિત અસંખ્ય વર્ષ રહેવા છતાં ચારિત્રરૂપ મુનિદશા વગર અહીંથી મોક્ષ સાધી શકાશે નહીં. મોક્ષની સાધના તો મનુષ્ય લોકમાં જ થશે. તેથી ચારિત્રપૂર્વક મોક્ષ સાધનાની ભાવનાથી તે મહાત્મા દેવલોકથી વિમુખ ને મનુષ્યલોકની સન્મુખ થવા લાગ્યા. હજી તેમને મનુષ્યલોકમાં આવવાનો 6 માસની વાર હતી. ત્યાં તો તેમની તીર્થંકર પ્રકૃતિના પ્રભાવે મનુષ્યલોકમાં કેવા કેવા ચમત્કાર થવા લાગ્યા તે જોવા માટે હવે આપણે જાશું મિથિલાપુરીમાં. ઇતિ શ્રી ભગવાન મલ્લીનાથના પૂર્વભાવનું વર્ણન પૂરું થયું.